એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે આપ સૌનું. આજે આપણે ઇતિહાસના એક એવા પ્રકરણમાં ઊંડા ઉતરી રહ્યા છીએ જેના પડઘા આજે પણ સંભળાય છે.
હા, બિલકુલ.
વાત કરીશું 1947ના ભારતના વિભાજન વિશે, પણ એક નવા દૃષ્ટિકોણથી. અને આ ચર્ચાનો આધાર છે ઇતિહાસકાર જોયા ચેટર્જીનું પુસ્તક શેડોઝ એટ નૂન.
બરાબર. વિભાજન આ શબ્દ સાંભળીએ ને એટલે તરત મનમાં 1947 આવે, સરહદો આવે, કદાચ થોડી હિંસાની વાત આવે.
હા, સામાન્ય રીતે તો એવું જ બને.
પણ શું આટલું જ છે? આ પુસ્તક આપણને એમ વિચારવા પર મજબૂર કરે છે કે વિભાજન કદાચ ખાલી એક ઘટના નહોતી. હા, એ એક લાંબી, જટિલ અને કદાચ હજુ પણ અધૂરી પ્રક્રિયા છે જેની અસર આપણા રાજકારણ, સમાજ, આપણી ઓળખ પર આજે પણ એટલી જ ઘેરી છે. ઘણી સમસ્યાઓના મૂળ ત્યાં છે, ખબર છે.
સમજાયું. તો ચાલો આ રસપ્રદ ચર્ચા શરૂ કરીએ લેખકથી જ. જોયા ચેટર્જી કોણ છે અને વિભાજન જેવા વિષય પર એમનો અવાજ આટલો મહત્વનો કેમ ગણાય?
જોયા ચેટર્જી એ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં દક્ષિણ એશિયાના ઇતિહાસના ખૂબ જાણીતા પ્રોફેસર છે. અત્યારે એમિરેટ્સ પ્રોફેસર છે અને ટ્રિનિટી કોલેજના ફેલો પણ.
હા.
એમનું કામ મુખ્યત્વે બંગાળ, ઓળખની રાજનીતિ, પછી આ સ્થળાંતર અને વિભાજનની જે બધી અસરો છે ને એના પર કેન્દ્રિત રહ્યું છે.
પણ બીજા ઘણા ઇતિહાસકારોએ પણ વિભાજન પર લખ્યું છે, તો ચેટર્જીની વાતમાં શું અલગ છે, શું ખાસ છે?
હા, એ જ તો મુદ્દો છે. એમની બે મુખ્ય વિશેષતાઓ કહી શકાય. પહેલી, એ ખાલી મોટા નેતાઓના નિર્ણયો, એટલે કે દિલ્હી લંડનમાં શું ચાલી રહ્યું હતું, જેને હિસ્ટ્રી ફ્રોમ અબવ કહેવાય, એના પર જ ધ્યાન નથી આપતા.
અચ્છા.
પણ સામાન્ય લોકોના અનુભવો, એમની પીડા, એમના સંઘર્ષો, જેને હિસ્ટ્રી ફ્રોમ બિલો કહીએ, એને પણ ઇતિહાસના કેન્દ્રમાં લાવે છે.
એટલે કે નીચેના સ્તરની વાત પણ કરે છે.
બરાબર. અને બીજું, એમનું સંશોધન ખરેખર ગજબનું છે. એ બંગાળી, હિન્દી, અંગ્રેજી, ઘણી ભાષાઓના દસ્તાવેજો અને આર્કાઇવ્સનો ઊંડો અભ્યાસ કરે છે.
ઓ વાવ.
આનાથી એમને સ્થાનિક સ્તરે ખરેખર શું ચાલી રહ્યું હતું એની બહુ ઊંડી સમજ મળે છે, અને પછી એને મોટા વૈશ્વિક ચિત્ર સાથે જોડે છે. એટલે એમની વાતમાં એક ઊંડાણ છે, એક અલગ જ દ્રષ્ટિકોણ છે.
સમજાયું. એટલે બહુ પરિમાણીય દ્રષ્ટિકોણ છે એમનો. તો હવે સીધા પુસ્તક પર આવીએ. શેડોઝ એટ નૂન, બપોરના પડછાયા. આ પુસ્તકનો મુખ્ય સૂર શું છે? શું કહેવા માંગે છે આ પુસ્તક?
પુસ્તકનો મૂળભૂત વિચાર છે ને એ જ આપણી સામાન્ય સમજને કદાચ થોડી હચમચાવી દેવો છે. ચેટર્જી કહે છે કે આપણે બધા શું માનીએ છે કે ભાગલા 1947માં થયા, પણ શું જો એમ કહેવામાં આવે કે એ પ્રક્રિયા દાયકાઓ પહેલા શરૂ થઈ હતી અને કદાચ આજે પણ પૂરી નથી થઈ?
ઓહો, આ તો ખરેખર નવી વાત છે.
હા, આ જ ચેટર્જીની મુખ્ય દલીલ છે કે વિભાજન એ 1947ની ઘટના માત્ર નથી, પણ એક લાંબી, અત્યંત ક્રૂર અને અધૂરી પ્રક્રિયા છે જેના વિનાશક પરિણામો દક્ષિણ એશિયાના રાજકીય, સામાજિક અને મનોવૈજ્ઞાનિક વાતાવરણને આજે પણ આકાર આપી રહ્યા છે.
આ તો બહુ મોટી વાત કહેવાય. એટલે કે જે આપણે ઇતિહાસના પુસ્તકોમાં વાંચીએ છીએ કે ભાઈ નહેરુ, જિન્ના, ગાંધી, માઉન્ટ બેટન વચ્ચે મીટિંગો થઈ, વાટાઘાટો થઈ, એ બધી વાત અધૂરી છે.
બરાબર. ચેટર્જી કહે છે કે એ ઉચ્ચ રાજકારણની વાત જરૂરી છે, એને નકારી ન શકાય, પણ એ પૂરતી નથી. સમજા? વિભાજન ખાલી નેતાઓના નિર્ણયનું પરિણામ નહોતું. એ તો એક મોટું, અસ્તવ્યસ્ત અને ભયાનક હિંસાથી ભરેલું સામાજિક વિઘટન હતું, જેમાં સામાન્ય લોકો, સ્થાનિક ફરિયાદો, પાયાની ચળવળો બધું જ સામેલ હતું.
એટલે ઉપરથી નિર્ણય લેવાયો એટલું જ નહીં, પણ નીચેથી પણ કંઈક ઉભરી રહ્યું હતું.
બરાબર. એ નીચેથી પણ ઉભરી આવેલી પ્રક્રિયા હતી.
તો પછી પુસ્તકનો હેતુ શું છે? કયા સવાલોના જવાબ શોધવાનો પ્રયાસ કરે છે?
પુસ્તકનો મૂળ સવાલ એ છે કે ભાઈ, સદીઓથી જે સમુદાયો સાથે રહેતા હતા તેઓ અચાનક એકબીજાના લોહીના તરસ્યા કેમ બની ગયા?
હા, એ જ મોટો પ્રશ્ન છે.
આટલી ઉગ્ર હિંસા ક્યાંથી આવી, અને આ બધો જે વિનાશ થયો એનો કાયમી વારસો શું છે? ચેટર્જી ઇતિહાસના સરળીકરણને નકારે છે. એ કહે છે કે વિભાજનને એક લાંબા ગૃહયુદ્ધ તરીકે જોવાની જરૂર છે.
ગૃહયુદ્ધ?
હા, પુસ્તક આપણને કારણો, પછી 1947ની હિંસા અને એના લાંબા ગાળાના પરિણામો, જેમ કે નવા રાષ્ટ્રો બન્યા, શરણાર્થીઓની સમસ્યા ઊભી થઈ અને છેક 1971નું બાંગ્લાદેશ યુદ્ધ, જેને તેઓ બીજું વિભાજન ગણે છે, એ બધાની સફરે લઈ જાય છે.
અને આ શીર્ષક શેડોઝ એટ નૂન, બપોરના પડછાયા, એ શું સૂચવે છે? થોડું સમજાવજો.
આ શીર્ષક જ પુસ્તકનો સાર છે એમ કહી શકાય. બપોર એટલે શું? દિવસનો સૌથી તેજસ્વી સમય, સૂર્ય બરાબર માથા પર હોય.
હા,
1947નો સમય આઝાદીનો હતો, નવા રાષ્ટ્રોના ઉદયનો હતો, એક રીતે તેજસ્વી બપોર જેવો. પણ ચેટર્જી કહે છે કે આ તેજસ્વી બપોરમાં પણ વિભાજનના પડછાયા એટલા લાંબા અને ઘેરા હતા કે એ આજ સુધી આપણી સાથે છે, એ પડછાયા ગયા નથી.
ખૂબ જ રસપ્રદ અને વિચારવા જેવું રૂપક છે. ચાલો હવે પુસ્તકના મુખ્ય ભાગો અને દલીલોમાં થોડા ઊંડા ઉતરીએ. તમે કહ્યું એમ પુસ્તક સમય પ્રમાણે નથી પણ વિષય પ્રમાણે છે, તો આપણે એ રીતે જ આગળ વધીએ.
હા, બરાબર.
શરૂઆત કરીએ વિભાજન તરફના લાંબા માર્ગથી, એટલે કે 1940 પહેલાના સમયથી. શું વિભાજન ખરેખર અનિવાર્ય હતું, ટાળી ન શકાયું હોત?
ચેટર્જીની દલીલ છે કે ના, અનિવાર્ય નહોતું, પણ એના બીજ ઘણા સમય પહેલા વવાઈ ગયા હતા. દાખલા તરીકે અંગ્રેજોની નીતિઓ,
જેમ કે
વસ્તી ગણતરીમાં લોકોને ધર્મના ખાનામાં વહેંચી દેવા, પછી પેલું અલગ મતદાર મંડળ આવ્યું.
હા, જેમાં મુસ્લિમો ફક્ત મુસ્લિમ ઉમેદવારને જ મત આપી શકે.
બરાબર. આનાથી શું થયું? સમુદાયો વચ્ચે રાજકીય સ્પર્ધા ઊભી થઈ ગઈ, એક પ્રકારની દિવાલ બનવા લાગી.
અને ભારતીય રાજકારણની શું ભૂમિકા હતી કોંગ્રેસની?
પુસ્તક મુજબ કોંગ્રેસ પક્ષ, જે મુખ્ય રાષ્ટ્રીય ચળવળ હતી, તે કદાચ મુસ્લિમ સમુદાયની જે રાજકીય આકાંક્ષાઓ હતી, એમના જે ડર હતા, એને પૂરેપૂરી રીતે સમજીને સમાવી શક્યો નહીં. થોડી કચાસ રહી ગઈ. સાથે જ બીજો એક મહત્વનો વિચાર છે, સ્પર્ધાત્મક આધુનિકીકરણ.
સ્પર્ધાત્મક આધુનિકીકરણ, એનો સરળ અર્થ શું થાય, જરા સમજાવશો?
હા, એનો મતલબ એમ કે જેમ જેમ શિક્ષણ વધ્યું, સરકારી નોકરીઓ આવી, વેપાર ધંધામાં તકો વધી,
હા,
તેમ તેમ જુદા જુદા સમુદાયો વચ્ચે આ સંસાધનો મેળવવા માટે હરીફાઈ વધી. કોને નોકરી મળે, કોને ધંધામાં આગળ વધવા મળે.
બરાબર, સ્પર્ધા શરૂ થઈ.
અને આ હરીફાઈમાં રાજકીય નેતાઓએ શું કર્યું? લોકોને ધર્મના નામે એકઠા કરવાનું શરૂ કર્યું. એમ કહેવા લાગ્યા કે આપણા ધર્મના લોકોને જ તક મળવી જોઈએ.
ઓહ, એટલે ત્યાંથી ધ્રુવીકરણ શરૂ થયું.
બરાબર. ધીમે ધીમે ધાર્મિક ઓળખ રાજકીય ઓળખ બની ગઈ અને સમાજમાં ભાગલા પડવા લાગ્યા. આ બધું 1947 પહેલા દાયકાઓથી ચાલી રહ્યું હતું, કોઈ એક દિવસની વાત નથી.
સમજાયો. હવે વાત કરીએ 1940થી 1948ના એ ભયાનક સમયગાળાની, જેને પુસ્તક મહાન વિઘટન કહે છે. અહીં શું થયું જે આપણે સાંભળ્યું છે એનાથી વિશેષ?
ગયો. અને પછી જે હિંસા ફાટી નીકળી એ કલ્પના બહારની હતી. ચેટર્જી અહીં બહુ સ્પષ્ટ છે કે આ હિંસા ખાલી લોકોનો સ્વયંભૂ ગુસ્સો નહોતી.
એટલે કે અચાનક નથી થઈ એમ?
ના, ઘણા કિસ્સાઓમાં એ સુનિયોજિત વંશીય સફાઈ હતી, એથનિક ક્લેન્ઝિંગ. એટલે કે કોઈ ચોક્કસ વિસ્તારમાંથી બીજા ધર્મના લોકોને બળજબરીથી કાઢી મૂકવા અથવા મારી નાખવા.
ઓ બાપરે.
અને આમાં અમુક સંગઠનોની ભૂમિકા પણ હતી, જેમ કે RSS છે, કે પછી મુસ્લિમ લીગ નેશનલ ગાર્ડ છે. આવા સંગઠનો દ્વારા આયોજન થયું હોય એવું પણ પુસ્તક કહે છે.
અને સરકાર, શાસન શું કરી રહ્યું હતું ત્યારે?
એ જ સૌથી દુઃખદ વાત છે. અંગ્રેજ સરકાર, જે હજુ સત્તામાં હતી, અને નવા બની રહેલા ભારત અને પાકિસ્તાનના તંત્રો કાં તો આ હિંસા રોકવામાં નિષ્ફળ ગયા, અથવા અમુક જગ્યાએ તો એમના સ્થાનિક અધિકારીઓ કે પોલીસ પણ હિંસામાં સામેલ હતા, અથવા આંખ આડા કાન કર્યા.
એટલે રાજ્ય પોતાની જવાબદારી ચૂકી ગયું.
બિલકુલ. નાગરિકોની સુરક્ષાની મૂળભૂત જવાબદારી નિભાવવામાં નિષ્ફળ ગયું.
પંજાબ અને બંગાળમાં પરિસ્થિતિ અલગ હતી એવું કહેવાય છે, ખરું?
હા, પુસ્તક આ તફાવત સ્પષ્ટ કરે છે. પંજાબમાં હિંસા ખૂબ જ ઝડપી હતી, અત્યંત ક્રૂર અને વ્યાપક. બહુ ઓછા સમયમાં, થોડા મહિનાઓમાં જ લાખો લોકોનું સ્થળાંતર થયું અને હજારો લાખો માર્યા ગયા.
જ્યારે બંગાળમાં?
બંગાળમાં આ પ્રક્રિયા વધુ લાંબી ચાલી. હિંસા અને સ્થળાંતર ધીમી ગતિએ થયું, પણ વર્ષો સુધી ચાલુ રહ્યું. 1947 પછી પણ ત્યાં હિંસા થતી રહી, લોકો આવતા જતા રહ્યા. બંને જગ્યાએ અત્યાચાર તો થયા જ, પણ એનું સ્વરૂપ અને સમયગાળો જુદા હતા.
અને આ બધાની વચ્ચે પેલી સરહદો નક્કી કરવાની પ્રક્રિયા, સર સિરિલ રેડક્લિફની વાત આવે છે, એ કેટલી જવાબદાર હતી.
એ તો બે જવાબદારી અને ઉતાવળનું ક્લાસિક ઉદાહરણ ગણાય. રેડક્લિફ એક બ્રિટિશ વકીલ હતા. ભારત વિશે એમને લગભગ કંઈ ખબર નહોતી.
શું વાત કરો છો?
હા, અને એમને ફક્ત 5 અઠવાડિયામાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની 1000 કિલોમીટર લાંબી સરહદ નક્કી કરવાનું કામ સોંપાયું.
ફક્ત 5 અઠવાડિયામાં આટલું મોટું કામ?
હા, એમણે નકશા પર બસ લીટીઓ દોરી દીધી, જેનાથી ગામડા વહેંચાઈ ગયા, લોકોના ખેતરો વહેંચાઈ ગયા, નદીઓ વહેંચાઈ ગઈ, લાખો લોકો રાતોરાત ખોટા દેશમાં આવી ગયા. આનાથી હિંસા અને અંધાધૂંધી ઓર વધી.
ખરેખર વિચારતા જ રૂજારી છૂટી જાય.
પુસ્તકમાં રાવલપિંડી, બિહાર, નોઆખલી, કલકત્તા જેવા વિસ્તારોમાંથી લોકોના અનુભવોના હૃદય દ્રાવક વર્ણનો છે, સાક્ષીઓના આધારે.
ખરેખર ભયાવહ. વિભાજન પછીના સમયગાળા પર આવીએ. 1947થી 1970 સુધીનો સમય. પુસ્તક તેને પરિણામ અને રાષ્ટ્ર નિર્માણ કહે છે. અહીં મુખ્ય દલીલ શું છે?
અહીં ચેટર્જી એક બહુ મહત્વની અને થોડી અલગ વાત કહે છે. એ કહે છે કે ભારત અને પાકિસ્તાનનું નિર્માણ વિભાજન પછી ન થયું, પણ વિભાજન દ્વારા થયું. એટલે કે આ બંને દેશોની ઓળખલ જ એકબીજાના વિરોધમાં ઘડાઈ. પાકિસ્તાન એટલે જે ભારત નથી, અને ભારત એટલે જે પાકિસ્તાન નથી. આવી એક માનસિકતા શરૂઆતથી જ બની.
અચ્છા, આ રીતે.
પછી શરણાર્થીઓને વસાવવા, નાગરિકતાના કાયદા બનાવવા, સરહદો પર કડક નિયંત્રણ સ્થાપિત કરવું, આ બધી જે પ્રક્રિયાઓ થઈને એ ખરેખર તો વિભાજનની હિંસાનું જ સરકારી અને કાયદાકીય સ્વરૂપ હતું. જાણે હિંસા મેદાન પરથી ફાઇલોમાં અને કાયદાઓમાં આવી ગઈ.
હા, આમાં શરણાર્થી અને લઘુમતી જેવા શબ્દોનો અર્થ પણ બદલાયો હશે ને? એમના માટે શું સ્થિતિ હતી?
ચોક્કસ, શરણાર્થી હવે ખાલી ઘરબાર ગુમાવેલ વ્યક્તિ નહોતો રહ્યો, એક રાજકીય મુદ્દો બની ગયો હતો. બંને દેશોએ શરણાર્થીઓનો ઉપયોગ પોતપોતાની રાજનીતિ માટે પણ કર્યો.
અને લઘુમતીઓ?
જે લોકો સરહદની ખોટી બાજુ રહી ગયા, ભારતમાં મુસ્લિમો, પાકિસ્તાનમાં હિન્દુ અને શીખો, એ લઘુમતી બન્યા અને ઘણીવાર શંકા, ભેદભાવ અને અસુરક્ષાનો ભોગ બન્યા. એક પ્રકારની શુદ્ધિની વિચારધારા પણ બંને દેશોમાં દેખાવા લાગી. રાષ્ટ્રને એક જ ધર્મ કે સંસ્કૃતિવાળું બનાવવાની કોશિશ. આ માટે પેલો નેહરુ લિયાકત કરાર 1950 જેવી સમજૂતીઓ થઈ હતી.
હા, જેનો ઉદ્દેશ્ય લઘુમતીઓની સુરક્ષા કરવાનો હતો.
બરાબર, પણ એ કાગળ પર રહી ગયું ઘણું ખરું, સંપૂર્ણપણે સફળ ન થઈ.
અને આ બધું પુસ્તક કેવી રીતે સાબિત કરે છે? શું પુરાવા આપે છે?
ઘણા બધા પુરાવા છે. સરકારી દસ્તાવેજો, પુનર્વસનની જે નીતિઓ બની પણ નિષ્ફળ ગઈ, એના રેકોર્ડ્સ, નાગરિકતા પર સંસદમાં થયેલી લાંબી ચર્ચાઓ, અને સૌથી મહત્વનું, લાખો શરણાર્થીઓના પોતાના અનુભવો, એમના સંઘર્ષો, એમની હિંમતની કથાઓ, આ બધું બતાવે છે કે રાષ્ટ્ર નિર્માણ કેટલું જટિલ, પીડાદાયક અને હિંસક હતું.
બરાબર. અને હવે પુસ્તકનો છેલ્લો ભાગ, લાંબો પડછાયો, જે 1971થી વર્તમાન સમય સુધીની વાત કરે છે. અહીં મુખ્ય વિચાર શું છે? આ પડછાયો કેવો છે?
અહીં ચેટર્જી બહુ ભારપૂર્વક કહે છે કે વિભાજનનો જે તર્ક હતો, જે માનસિકતા હતી, એ 1947માં પૂરી ન થઈ ગઈ, એ ચાલુ જ રહી.
એનું ઉદાહરણ?
સૌથી મોટું ઉદાહરણ 1971માં પૂર્વ પાકિસ્તાનનું બાંગ્લાદેશ બનવું. એ વિભાજનના એ જ તર્કનું પુનરાવર્તન હતું.
કેવી રીતે?
ફરક એટલો હતો કે આ વખતે ધર્મને બદલે ભાષા અને સંસ્કૃતિના આધારે અલગ રાષ્ટ્ર બન્યું. પશ્ચિમ પાકિસ્તાને ઉર્દુ ભાષા અને પોતાની સંસ્કૃતિ બંગાળીઓ પર લાદવાનો પ્રયાસ કર્યો. એ ન ચાલ્યું.
અને પરિણામ પડછાયામાં 1971 સિવાય બીજું શું શું આવે છે? વર્તમાન સાથે શું જોડાણ છે?
ઘણું બધું. કાશ્મીરનો વણ ઉકેલાયેલો મુદ્દો આનું સૌથી મોટું ઉદાહરણ છે. એને ઘણીવાર વિભાજનનું અધૂરું કાર્ય ગણવામાં આવે છે.
હા, એ તો છે જ.
સાથે જ બંને દેશોમાં બહુમતીવાદનો વધતો પ્રભાવ, એટલે કે બહુમતી સમુદાયના હિતોને જ પ્રાધાન્ય આપવાની વૃત્તિ, લઘુમતીઓ સાથે ભેદભાવ કરતા કાયદા બનવા, જેમ કે નાગરિકતા આપવા કે ન આપવા માટે ધર્મને આધાર બનાવવો.
તાજેતરના CAA જેવા કાયદા પરની ચર્ચાઓ આ સંદર્ભમાં જોઈ શકાય.
બિલકુલ, એ ચર્ચાઓ આ લાંબા પડછાયાનો જ ભાગ છે. પછી બંને દેશો વચ્ચેની લશ્કરીકૃત સરહદો, જેણે સંસ્કૃતિ અને પરિવારોને વહેંચી દીધા છે, આ બધું વિભાજનના લાંબા પડછાયાનો જ હિસ્સો છે. ભારત અને પાકિસ્તાન જાણે દુશ્મન જોડિયા, એનિમી ટ્વિન્સ બની ગયા. એકબીજા વગર એમની ઓળખ જ અધૂરી લાગે.
દુશ્મન જોડિયા, આ શબ્દ જ ઘણું કહી જાય છે. શું વિભાજન સમયની ભાષા અને આજના રાજકીય ભાષણોમાં કોઈ સામ્યતા દેખાય છે?
દુર્ભાગ્યે હા, પુસ્તક એ દર્શાવે છે. જે રીતે વિભાજન સમયે આપણે વિરુદ્ધ તેઓની ભાષા વપરાતી હતી, જે રીતે બીજા સમુદાય વિશે ડર અને નફરત ફેલાવાતી હતી,
હા,
તેવી જ ભાષા અને તર્ક આજે પણ દક્ષિણ એશિયાના રાજકારણોમાં, ખાસ કરીને ચૂંટણીઓ વખતે કે સાંપ્રદાયિક તણાવના સમયે કમનસીબે સાંભળવા મળે છે. એ પડછાયા આજે પણ જીવંત છે.
આ બધી ચર્ચા પરથી જો આપણે પુસ્તકના મુખ્ય સંદેશાઓ તારવવા હોય તો શું કહી શકાય? વોટ આર ધ કી ટેકઅવેઝ?
પહેલો અને સૌથી મહત્વનો સંદેશ તો એ જ કે વિભાજન એ 1947ની એક ઘટના નથી, પણ એક લાંબી ચાલતી પ્રક્રિયા છે. એ સમજવું બહુ જરૂરી છે.
બરાબર.
બીજું, આધુનિક રાષ્ટ્ર રાજ્યોના નિર્માણમાં ઘણીવાર હિંસા અને બીજાને બાકાત રાખવાની ક્રૂર નીતિઓ છુપાયેલી હોય છે. રાષ્ટ્રવાદનો આ એક અંધારો ચહેરો છે જે આપણને દેખાતો નથી.
ત્રીજું, મને લાગે છે કે ઇતિહાસ ફક્ત નેતાઓનો નથી હોતો. સામાન્ય લોકો, એમની પીડા, એમનો સંઘર્ષ, એમની હિંમત, એ પણ એટલા જ મહત્વના છે. વિભાજનની ખરી માનવીય કિંમત તો એમણે જ ચૂકવી છે ને?
બિલકુલ.
અને આજના ગુજરાત કે ભારતના સંદર્ભમાં જોઈએ તો ઓળખની રાજનીતિ, ભૂતકાળની કડવી યાદો અને સમુદાયો વચ્ચેના સંબંધો, આ મુદ્દાઓ આજે પણ કેટલા જીવંત છે એ સમજાય છે.
ચોથો મુદ્દો ખૂબ સંવેદનશીલ પણ અત્યંત મહત્વનો છે. લૈંગિક હિંસાનો શસ્ત્ર તરીકે ઉપયોગ. વિભાજન દરમિયાન સ્ત્રીઓના શરીરને સમુદાયના સન્માન અને શરમનું પ્રતીક બનાવી દેવાયું હતું.
એટલે હિંસા માત્ર હિંસા નહોતી, પણ એક સંદેશ આપવાનો પ્રયાસ હતો.
હા, બળાત્કાર, અપહરણ, જબરદસ્તી ધર્માંતરણ, આ બધું દુશ્મન સમુદાયને અપમાનિત કરવા અને ડરાવવા માટે વ્યવસ્થિત રીતે વાપરવામાં આવ્યું. આ કોઈ આકસ્મિક હિંસા નહોતી, પણ એક યુદ્ધનીતિ હતી.
આ જાણવું ખૂબ જ દુઃખદ છે.
અને એક સ્ત્રોત એ પણ દર્શાવે છે કે કેવી રીતે આ મહિલા શરણાર્થીઓની જુબાનીઓ પાછળથી આંતરરાષ્ટ્રીય મંચ પર માનવ અધિકાર અને શરણાર્થી કાયદા ઘડવા માટે મહત્વની બની. એમની પીડામાંથી કંઈક શીખ મળી.
અને પાંચમો સંદેશ, જે કદાચ આ બધું બાંધે છે, એ છે અધૂરું કાર્ય અને કાયમી વારસો. પેલું બપોરના પડછાયાળું.
બરાબર. કાશ્મીર, સાંપ્રદાયિકતા, ભેદભાવ ભર્યા કાયદા, ભારત પાકિસ્તાન દુશ્મની, આ બધું વિભાજનના એ લાંબા પડછાયા છે જે આજે પણ આપણી સાથે છે. એ ભૂતકાળ નથી બન્યા.
તમે કહ્યું કે પુસ્તકમાં કેટલાક વાક્યો એવા છે જે સીધા મગજમાં ઉતરી જાય. ચલો કેટલાક મુખ્ય વિચારો કે અવતરણો સારાંશ રૂપે જોઈએ અને એના પર વાત કરીએ.
હા, ચોક્કસ. પહેલું, જે મુખ્ય થીસિસ છે એનો સાર. વિભાજન 1947ની ઘટના નહોતી, તે એક લાંબુ અને લોહિયાળ ગૃહયુદ્ધ હતું જેણે સમાજના તાણાવાણાને ચીરી નાખ્યું, જેના પરિણામો દાયકાઓ સુધી ચાલ્યા અને જેના આંચકા આજે પણ અનુભવાય છે.
એટલે કે આને એક લાંબા ગાળાની પ્રક્રિયા તરીકે જુઓ, એક ઘટના તરીકે નહીં. બરાબર. બીજું,
હિંસાના સ્વરૂપ વિશે. હિંસા એ પ્રાચીન નફરતનો સ્વયંભૂ વિસ્ફોટ ન હતો. તે પ્રદેશોને શુદ્ધ કરવા, એકરૂપ વસ્તી બનાવવા અને બાકાત રાખવાના પાયા પર નવા રાષ્ટ્રો બનાવવા માટે વપરાતું એક સંગઠિત, હેતુપૂર્ણ અને આધુનિક રાજકીય સાધન હતું.
મતલબ કે હિંસા પાછળ સ્પષ્ટ રાજકીય ઉદ્દેશ્યો હતા, એ કોઈ અંધાધૂંધી નહોતી માત્ર.
હા, મોટા ભાગે. ત્રીજું, ભારત પાકિસ્તાન સંબંધો વિશે. ભારત અને પાકિસ્તાન દુશ્મન જોડિયા તરીકે જન્મ્યા, તેમની ઓળખ એકબીજાના વિરોધમાં ઘડાઈ. સરહદ માત્ર નકશા પરની રેખા ન હતી, પરંતુ મનમાં એક લશ્કરીકૃત સીમા બની ગઈ, જે આપણે વિરુદ્ધ તેઓને એવી રીતે વ્યાખ્યાયિત કરે છે જે ઉપખંડના રાજકારણમાં ઝેર રેડવાનું ચાલુ રાખે છે.
આ દુશ્મન જોડિયાવાળી રાત ખરેખર વિચારવા જેવી છે. અને ચોથું,
શરણાર્થી સંકટના વૈશ્વિક પ્રભાવ વિશે, જે એક અન્ય સ્ત્રોતમાંથી આવે છે. શરણાર્થી શિબિરો આંતરરાષ્ટ્રીય કાયદાની પ્રયોગશાળા બની ગઈ, જ્યાં માનવીય પીડાના દબાણ હેઠળ ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય બાબતો વચ્ચેની પરંપરાગત સીમાઓ ઓગળી ગઈ.
એટલે કે સ્થાનિક ઘટનાઓની અસર વૈશ્વિક સ્તરે પણ થઈ, કાયદાઓ પર પણ થઈ. રસપ્રદ.
તો આ બધી ચર્ચા પછી હવે સવાલ એ થાય કે સામાન્ય વ્યક્તિ માટે, આપણા શ્રોતાઓ માટે આ પુસ્તકની જાણકારી કઈ રીતે ઉપયોગી થઈ શકે, આપણે રોજિંદા જીવનમાં આમાંથી શું શીખી શકીએ?
મને લાગે છે કે સૌથી પહેલી અને સ્પષ્ટ વાત તો એ છે કે આ પુસ્તક આપણને આજનું દક્ષિણ એશિયાઈ રાજકારણ સમજવામાં બહુ મદદ કરે છે.
કેવી રીતે?
જુઓ, ભારત પાકિસ્તાનના તણાવ કેમ ઓછા નથી થતા, કાશ્મીરનો મુદ્દો કેમ આટલો જટિલ છે, નાગરિકતા સીએજ જેવા કાયદાઓ પર આટલો વિવાદ કેમ થાય છે, લઘુમતીઓના અધિકારોનો સવાલ વારંવાર કેમ ઉઠે છે, આ બધાના મૂળ સમજવા માટે વિભાજનનો આ ઊંડો ઇતિહાસ જાણવો બહુ જરૂરી છે. સંદર્ભ મળે છે.
સાચી વાત છે. બીજું, મને લાગે છે કે આ પુસ્તક આપણને આપણે વિરુદ્ધ તેઓની જે રાજનીતિ ચાલે છે ને, એના ભયસ્થાનો સામે ચેતવે છે.
હા, એ બહુ મોટો બોધપાઠ છે.
જ્યારે આપણે લોકોને ધર્મ, જાતિ કે ભાષાના આધારે વહેંચવાનું શરૂ કરીએ છીએ, ત્યારે એના કેવા ભયાનક પરિણામો આવી શકે છે એનું આ જીવંત ઉદાહરણ છે. એ આપણને સહિષ્ણુતા અને બધાના અધિકારોના રક્ષણનું મહત્ત્વ સમજાવે છે.
ત્રીજું, મને એવું લાગે છે કે તે આપણને આપણા પોતાના દેશના ઇતિહાસને વધુ વિવેચનાત્મક રીતે જોવા માટે પ્રોત્સાહિત કરે છે. ઘણીવાર આપણે ઇતિહાસની ફક્ત ગૌરવગાથાઓ જ સાંભળીએ છીએ.
હા, ઉજળી બાજુ જ જોઈએ છીએ.
પણ ઇતિહાસમાં અંધારા, પીડાદાયક પ્રકરણો પણ હોય છે. એ સ્વીકારવું અને તેમાંથી શીખવું એ જ પરિપક્વ સમાજની નિશાની છે, નહીં?
બરાબર. ચોથું, સહાનુભૂતિ. આ પુસ્તક સહાનુભૂતિ જગાવે છે. જ્યારે આપણે સામાન્ય લોકોની પીડા, એમના સંઘર્ષ અને છતાં ટકી રહેવાની એમની હિંમત વિશે વાંચીએ છીએ, ત્યારે આપણે ભૂતકાળના રાજકીય નિર્ણયોની માનવીય કિંમત સમજી શકીએ છીએ.
અને એ પણ સમજાય છે કે ભૂતકાળનો આઘાત કેવી રીતે પેઢી દર પેઢી, ઇન્ટરજનરેશનલ ટ્રોમા, આગળ વધી શકે છે.
બરાબર. આ સમજ કદાચ આપણને આજના શરણાર્થીઓ કે સંઘર્ષ પીડિતો પ્રત્યે વધુ સંવેદનશીલ બનાવી શકે.
અને છેલ્લે, રાજ્યની જવાબદારી. જ્યારે સંકટ આવે ત્યારે નાગરિકોનું રક્ષણ કરવું, કાયદો અને વ્યવસ્થા જાળવવી એ રાજ્યનું મૂળભૂત કામ છે. જ્યારે રાજ્ય એમાં નિષ્ફળ જાય છે ત્યારે શું થાય છે તેનો એક ગંભીર બોધપાઠ છે, જવાબદારીનો અહેસાસ કરાવે છે.
બરાબર કહ્યું. તો આજના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણના અંતે તમારા માટે મુખ્ય શીખ શું રહી? તમને શું નવું જાણવા મળ્યું અથવા કઈ વાત સૌથી વધુ અસર કરી ગઈ?
મારા માટે સૌથી મોટી વાત એ હતી કે વિભાજનને માત્ર 1947ની ઘટના તરીકે જોવું એ કેટલી અધૂરી સમજ છે. ખરેખર આ એક લાંબી, જટિલ પ્રક્રિયા હતી અને એના મૂળ કેટલા ઊંડા હતા એ સમજવું એ ખરેખર આંખ ખોલનારું હતું. અને જે રીતે હિંસા ઘણીવાર સંગઠિત હતી એ વિચાર પણ ખૂબ જ ચિંતાજનક લાગ્યો.
મને પેલી દુશ્મન જોડિયાવાળી વાત ખૂબ જ અસરકારક લાગી. કેવી રીતે બે દેશોની ઓળખ જ એકબીજાના વિરોધ પર ટકી ગઈ છે અને વારસો આજે પણ કેટલો જીવંત છે એ ખરેખર વિચારવા જેવું છે.
સાચી વાત.
અને બીજું, સ્ત્રીઓ પર થયેલી હિંસાને માત્ર આડપેદાશ નહીં પણ એક રાજકીય હથિયાર તરીકે જોવાની જે દ્રષ્ટિ પુસ્તક આપે છે એ પણ ખૂબ મહત્વની લાગી. એના પર આપણે ઓછું ધ્યાન આપીએ છીએ.
તો સારાંશ એ જ છે કે વિભાજનના પડછાયા ભૂતકાળ બની ગયા નથી, એ એક જીવંત ઇતિહાસ છે જે આજે પણ દક્ષિણ એશિયાના વર્તમાન અને ભવિષ્યને ઘડી રહ્યો છે. એને સમજવો જ પડશે.
અને શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર મૂકીએ. આ જટિલ અને પીડાદાયક ઇતિહાસને સમજવાથી રાષ્ટ્રીય ઓળખ અને દેશભક્તિ વિશેના આપણા જે સરળ અને ક્યારેક ગર્વપૂર્ણ વિચારો હોય છે એને કેવી રીતે પડકાર મળે છે?
અને શું સમાજ આવા ઊંડા આઘાતનો સામનો કરીને, તેને સ્વીકારીને અને તેમાંથી શીખીને ખરેખર આગળ વધી શકે છે? આ પ્રશ્નો સાથે આપણે સૌએ વિચારવાનું છે.
બિલકુલ.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.